46 નંબરના બોલ ઉપર આપણે આવ્યા છીએ. ફરીથી બે વાત આખી સાધક દશાની વાતમાં શું વાત લીધી છે? ભૂમિકા અને યોગ્ય સ્વભાવ આવશે, કારણ કે ચારિત્રના પુરુષાર્થની હજી અધૂરા છે. ક્યારે પણ એટલું એમ પણ ન વિચારવું કે રાગથી ભેદનાન થયું એટલે રાગ જ ન થાય. કેમ ન થાય? કોઈથી રાગથી તો ભેદનાન થઈ ગયું, હવે શું કામ રાગ થાય? રાગથી ભેદ જ્ઞાન જુદી વાત છે અને રાગનું થવું જુદી વાત છે. રાગથી ભેદજ્ઞાન કર્યું સારી વાત છે, એટલે એકત્વ નહીં થાય. પણ ભેદજ્ઞાન થયું એટલે રાગ જ જો ન થાય તો ચોથે જ ગુણ સ્થાને પૂર્ણ વિતરાગ થઈ જશે. રાગનું થવું એ જુદા ગુણનું કાર્ય છે અને રાગથી એકત્વ છોડવું, ભેદજ્ઞાન કરવું, કર્તૃત્વ છોડવું એ જુદો ગુણની વાત છે. એટલે એક જ ગુણની પણતી પૂર્ણ થઈ જાય એટલે બધા ગુણોની થઈ જાય એવું નથી. અને એવું હોત તો એવું ફરીથી એવું હોત તો એક ગુણની પૂર્ણતા થાય પર્યાય, એટલે બધા ગુણોની જો પર્યાય પૂર્ણ થઈ જાય તો શું થાય? તો સાધક દશા જ નહીં રહે, ચોથે જ પૂર્ણતા થઈ જશે. તો એવું નથી. સાધક દશા જે આખી છે ચોથે ગુણસ્થાનથી લઈને બારમી ગુણસ્થાન સુધીની, એ આખી કોના ઉપર આધારિત છે? ચારિત્ર આધારિત છે. પહેલું ગુણસ્થાન અને ચોથું જે આવ્યું એ કોના ઉપર આધારિત છે? શ્રદ્ધા આધારિત છે. અને એટલા માટે એ આવે છે ને વ્યાખ્યા ગુણસ્થાનની, શું વ્યાખ્યા આવે છે? મોહ અને યોગના નિમિત્તે જીવના પરિણામોની તારતમ્યતા, તેનું નામ છે ને બહુ બહુ સુંદર રીતે એમાં થોડા ગુજરાતી બાદમાં હિન્દી કહે તો ઇસમેં એમાં થોડું વિચારવા જેવું છે કે મોહ તો મોહમાં બે લઈ લેવા, દર્શન મોહ અને ચારિત્ર. તો એકથી ચાર ગુણસ્થાનમાં શ્રદ્ધા એટલે દર્શન મોહ સંબંધી, અને પછી અને એટલા માટે ચોથા ગુણસ્થાનનું નામ પણ એ રીતે આપ્યું છે, અવિરતિ. નો ડાઉટ કે અનંતાનુબંધી કસાઈની ચાર પ્રકૃતિ એ ગઈ છે તો એ ચારિત્રનો કણિયો પ્રગટ થયો છે, પણ બારમાં દેખાય એ પ્રકારે એની વાત નથી. જેમ બીજ વાયુ હોય પછી શું થાય છે? અંકુર બહાર આવે ને, જમીનને ફાડીને બહાર આવે, તો એ બીજ વાયુ અને અંકુર થયો બહાર દેખાણો એ વચ્ચે કાંઈ થયું હોય કે ન હોય? થયું હોય, પણ કાંઈ દેખાતું તો છે નહીં. એમ બહારમાં વ્રતાદિ રૂપે દેખાય એટલી ચારિત્રની હજી ઉગ્રતા નથી, પણ એ બીજની અંદર પ્રોસેસ થઈ ગયું છે, સડનલી અંકુરો બહાર નથી આવ્યો. એમ અંદરની અને ફરીથી ચારિત્ર મોનીની પ્રકૃતિ જાય અને અંકુરો જો ઉત્પન્ન ન થયો જેને સ્વરૂપાચરણ ચારિત્ર, તો પછી પ્રકૃતિ જ્ઞાનનું ફળ શું આવ્યું? ગુરુદેવજી આ ન્યાય બહુ જ કર્ણાનુયોક્તિ પણ આવતા. કોઈ ઘણા એમ માને કે ચારિત્ર તો ક્યારે થાય? સાતમે થાય, ત્યાંથી એ પહેલાં તો બધું કેવું હોય? સરાગ ચારિત્ર એમ નથી. અને સમયસાર કલશ ટીકામાં રાજમલજી પણ વારંવાર લખતા હોય ચોથે ગુણસ્થાને પણ ત્રણેય છે. તો ફરીથી જે આપણે વિષય લેવો હતો કે એકથી ચાર એકોની છે શ્રદ્ધા સંબંધી, પછી આગળ જે થાય એ બધું સેના બારમા ગુણસ્થાન સુધી ચારિત, અને પછી તેર અને ચૌદ મૂક્યું છે યોગ સંબંધી. એટલા માટે એના બે નામ પણ છે, સંયોગ અને અયોગ. તો આ રીતે તારતમ્યતા પરિણામોની છે. તો અહીંયા ફરીથી જે વાત લેવી હતી કે ભેદ જ્ઞાન થાય એટલે રાગમાં સુખબુદ્ધિ, રાગના કરતા બુદ્ધિ એવો અભિપ્રાય છૂટે છે, યથાર્થ જ્ઞાન સમજણ થાય. પણ હજી ચારિત્રનો પુરુષાર્થ પૂરો નથી થયો તો ભૂમિકા અનુસાર રાગ હોય છે. એ આખી ભૂમિકાની કે હેય તરીકે આપણે ત્રણ વાત લીધી હતી કે એ હેય તરીકે સ્વભાવ આવે છે, પણ તે હેય તરીકે આવે છે. અને શબ્દ જે આગળ શું આપ્યો છે? જાણવા માટે આવે. જ્ઞાની કે લીએ રાગ આતા હોય, કિસકે લીએ આતા હૈ? જાનને કે લીએ. ઓર હમારે લીએ આતા હૈ ક્યા? हमारे लिए भी जानने के लिए आता है ना। हमें जो रागादि आता है वो कर्ता बुद्धि पूर्वक के आते हैं, करने योग्य है, करने लायक है, इसमें हित बुद्धि है, ऐसे कर सही माने में राग के। बारहवीं गाथा क्या है, बारहवीं समय सार की, गुरुदेव सेना माटे एक शब्द बोझ, बारहवीं गाथा ने टीकानो उपदेश आता था अपने, तदात्वी तदात्वी એટલે તેતે કાળે જાણે લો વ્યવહાર, એ ભૂમિકાનો વ્યવહાર જાણે લો પ્રયોજનવાન છે। કારણ કે હજી પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ, એને અધૂરા છે। એ જે બારમી કાથા છે, દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહી જ્ઞાતવ્ય। દેખે પરમ ભાવ એટલે જે પૂર્ણતાને પામી ગયા છે એને હવે તો વ્યવહાર નિશ્ચય કઈ પ્રશ્ન જ નથી રહેતો। અપરમ ભાવે સ્થિત, અપરમ એટલે મિથ્યાત્વ દશામાં જે છે, કેમ મિથ્યા દ્રષ્ટિ અપરમ કહેવાય કે ન કહેવાય, ન કહેવાય, પરમમાં નથી એટલા બધા અપરમ બધા, એમ નથી। ત્યાં અપરમ એટલે સાધક દશા, મધ્ય પાકો, એવો ટીકામાં શબ્દ શું આવ્યો, મધ્ય પાકોમાં, એમાં સોનાનું દ્રષ્ટાંત આપીને કહ્યું છે ને, જ્યાં સુધી સોનામાં હજી અશુદ્ધતા છે ત્યાં સુધી અગ્નિનો તાપ રહેતો। અપરમ ભાવે સ્થિત ને વ્યવહારનો ઉપદેશ, વ્યવહારનો ઉપદેશ એટલે કે વ્યવહાર તે કાળે જાણેલો, કઈ ઉપદેશ દેવો એમ નથી, જ્ઞાની તો માર્ગ જાણી લીધો છે એને હવે કઈ ઉપદેશની કે એ પ્રકારની નથી। અહીંયા જે વ્યવહારનો ઉપદેશ એટલે કે તે કાળ, બહુ જ ગુરુદેવશ્રી ખાસ શબ્દ એના ઉપર વજન મૂકતા, એમ સુકામ મૂક્યો છે, તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, સુકામ તે કાળે સુકામ। ચોથું ગુણસ્થાન હશે, પાંચમું ગુણસ્થાન હશે, છઠ્ઠું ગુણસ્થાન હશે, તો દરેકનો વ્યવહાર જુદો જુદો હશે। ચોથે ગુણસ્થાને શું હશે, સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો, નવ તત્વની શ્રદ્ધાનો, એ પ્રકાર। પાંચમું ગુણસ્થાન આવી ગયો તો કયો આવશે, બાર અણુવ્રતનો આવશે, એનાથી આગળ મુનિદશ આવશે તો મહાવ્રત, અઠ્યાવીસ મૂળ ગુણનો છઠ્ઠે ગુણસ્થાન, પછી સાતમી ગુણસ્થાન આવશે તો શું ના, શું વ્યવહાર ન હોય, રાગ તો છે કે નહીં, હા તો પછી અબુદ્ધિ, એટલે તે કાળે જાણે લો શું, યસ ઓર નો, ફિલિંગ ધ બ્લેન્ક્સ, અરે એ તરફ તો એનું લક્ષ જ નથી। શું છે, ઉપયોગ ક્યાં જામી ગયો છે, પોતાના, શું એનાથી આગળ એ અબુદ્ધિ। અને ઘણીવાર કોઈને પ્રશ્ન થાય, અબુદ્ધિપૂર્વકનો રાગ કેવો હોય, એમ હું નાયક છું એવું હશે ત્યારે, કે હું ત્રિકાળી છું, કે હું ધ્રુવ છે, કેવું અબુદ્ધિપૂર્વકનો રાગ કેવો હોય, રાગ જ ન હોય, રાગ તો છે ને, તો કેવો કેવો હોય રાગ, ગૌણ છે, હેય છે, બધું જે કેવું હોય પણ કેવો હોય, અરે ભાઈ પકડાતો હોત તો અબુદ્ધિપૂર્વક શેનો કીધો, શું છે એ આત્માને પણ કહેવાનો, શું છે આપણી વાત નહીં, એ મુનિરાજ હોય એને પણ એ જ્ઞાનમાં પકડાતો નથી, એમનો ઉપયોગ તો ક્યાં જામી ગયો છે, સ્વરૂપ સ્વભાવમાં જામી ગયો છે, એ તો માત્ર કેવડી, પણ એ અબુદ્ધિપૂર્વકનો રાગ છે એ નિશ્ચિતપણે સ્વીકારવું, કેમ, કારણ કે જો ત્યારે એ અબુદ્ધિપૂર્વકનો રાગ ન હોત તો સાતમે તો પૂર્ણ વિતરાગ થઈ જાય, તો બે પ્રકાર છે, નથી બુદ્ધિપૂર્વકનો અને નથી પૂર્ણ વિતરાગ, તો એવો એક રાગ હોવો જોઈએ, હોવો જોઈએ, હોય પણ જ્ઞાનમાં ન પકડાય, અને એનું નામ શું કહેવાય છે, અબુદ્ધિપૂર્વકનો કહેવામાં આવે છે। ચાલો તો ફરી ત્યાં આપણે, જ્ઞાની કહેવાય છે માત્ર, એ રાગ ભૂમિકાનો જે રાગ આવે છે એના કહેવાય છે માત્ર જ્ઞાતા જ છે, છે શબ્દ, જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા જ છે। અભી બનારસીદાસજી કા નાટક સમય સારખે ઉદાહરણ દેતે, કહત બનારસી અલ્પ ભવ થીતી જાકી, જિસકે અલ્પ ભવ હૈ, અલ્પ ભવ કિસકે હોતે હૈ, પરમાત્મા કે અંતરાત્મા કે યા બહિરાત્મા કે, અલ્પ ભવ કિસકે હો સકતે હૈ, પરમાત્મા કે અંતરાત્મા કે યા બહિરાત્મા કે. પ્રશ્ન તો પૂછ્યો ભાઈ, જે મને ખુલાસો આપણને મને થાય, શું અંતરાત્મા બહિરાત્મા કહો. બહિરાત્માને પણ હોઈ શકે છે, અત્યારના સમ્યક દર્શન પામીને આ ભવે પહોંચી શકે છે, પણ હોઈ શકે છે. અંતરાત્માને નિયમથી હશે. શું છે ફરક, શું છે? ઓર પરમાત્મા કો તો પ્રશ્ન હી નહીં, વો તો ભવ સે પાર હો ગયો. જો ભી પરમાત્મા સયોગી અયોગી કોઈ ભી હો, વો પરમાત્મા કો ભવ કા તો કોઈ પ્રશ્ન હી નહીં. અભી તો ઉનકા જો હૈ વો આયુષ પૂરા હોને પર ઉસકો તો નિર્વાણ હોને વાલે, ભવ મે હૈ લેકિન અભી અગલે ભવ મે નહીં જાયેંગે. તો એ અલ્પ ભવ કિસકે લિયે હૈ? અંતરાત્મા કે લિયે નિશ્ચિતતા સે. અનંત ભવ કી અપેક્ષા સે અર્ધ પુદ્ગલ પરાવર્તન ભી વો જ્યાદા નહીં હૈ. ઓર યદિ હમ બહિરાત્મા, લેકિન જો આત્મા કી સાધના મે કરકે અનુભૂતિ કે લિયે તત્પર હૈ, ઉસકો ભી વહી ભવ મે વો નિર્વાણ પ્રાપ્ત કરશે. હમે ફિર સે કહાં રહેના હૈ? અભવિપન મે, દુરાંદુર ભવિ મે, અલ્પ ભવિ મે કહાં રહેના હૈ? અભવી કા તો કોઈ પ્રશ્ન હી નહીં હૈ. ઇતના તો વિશ્વાસ હોના હી ચાહિયે કે મે જો તત્વ કી કોઈ ભી અભ્યાસ આરાધના સાધના ચિંતન મનન કરતા હું, સિર્ફ કરને કે લિયે નહીં. અપને પરિણામો કો તો અપન પહેચાન સકતે હૈ, જાન સકતે હૈ મેરા પરિણામ કૈસે. જગત મે દિખાવા કે લિયે કે અંતંગ રુચિ કે, ગુજરાત મે ના સકે અંદરની રુચિ માંથી. એક ખબર છે, આપણે શ્વાસ લઈએ છીએ ક્યાંથી આવે? નાભીમાંથી. આવું બધું નહીં ખબર. તો એસે હી જો ભી હમ તત્વ કે લિયે અભ્યાસ આદિ કરતે હૈ, ચિંતન આદિ કરતે હૈ, ઉસકા મૂલ કહાં સે ઉત્પન્ન હોના? રુચિ મે સે. સિર્ફ વચન યા વિકલ્પ કે લિયે નહીં હૈ. તો અભવી કા તો પ્રશ્ન હી નહીં હૈ. ભવી હો લેકિન ભવિ કૈસા હો? દુરાંદુર ભવિ નહીં, નિકટ ભવિ, આસન્ન ભવ્ય. જૈસે અભી પઢા થા ને પદ્મનંદી આચાર્ય દેવ કા ક્યા થા? જે જીવે પ્રસન્ન ચિત્તથી, પછી આગળ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ, પણ શબ્દ પણ સુખા મિનિમમ, આનાથી અધિક કર્યું એ તો બહુ પ્રશ્ન જ નથી. પણ ફરીથી કન્ડિશન કઈ મૂકી છે? પ્રસન્ન ચિત્તથી. પ્રસન્ન તો છે જ આપણું, પણ થોડુંક લાંબુ વધે પાછું ઓલું થઈ જાય છે ને, નહીં માંડ માંડ દસ દિવસ પૂરા થશે. હવે તો આમ દેખાય છે ને, આમ એન્ડ દેખાય છે ને. ક્યારે પણ જગતના અનુકૂળ સંયોગોમાં તારી જે અંતરંગની પ્રસન્નતા આવે છે, એક બહુ આમ જેને કહે ને સ્પોન્ટેનિયસલી આવે, આમ સહજ રીતે આવી જાય. કંઈક સારું ભાવતું આવી, કંઈક સુગંધી આવી જાય, તો આમ અંદરમાંથી શું અવાજ નીકળે? ઓહો, એમ ક્યારે પણ જીનવાણી ગુરુવાણી સાંભળતા અંદરમાંથી એક ભાવના જાગે, ઓહો આવું મારું તત્વ, આ તો કંઈક પ્રસન્નચિત કહેવાય છે. બાકી એસે તો સુન લિયા હૈ, કહાં તક સુન લિયા હૈ? 11 અંગ 9 પૂર્વ તક. હિન્દી મેં ક્યા બોલતે 11 અંગ 9 પૂર્વ? ફિર આગે પઢ કે ડાલ દિયા હી હૈ, કુછ આગે જ્યાદા નહીં કિયા હૈ. એસે આતા હૈ ને, પઢ ડાલા હી બોલતે હૈ ને, પઢ કે. અરે સાક્ષાત તીર્થંકર પરમાત્મા કી બાત ભી હમને ફિર સે સુની હૈ, ઇસમે કુછ એડ કરના હૈ. કર્ણેન્દ્રિય કે વિષય રૂપ સુના હૈ, અંતરંગ રુચિ સે નહીં. ક્યા ક્યા હમને? મનુષ્ય હૈ, સંગની હૈ, કર્ણેન્દ્રિય તો હૈ, વાણી સુની, લેકિન કિસકી મુખ્યતા સે? કર્ણેન્દ્રિય કે વિષય રૂપ અંતરંગ કી રુચિ પૂર્વક એ વાણી અનંત કાલ મેં કભી સુની નહીં હૈ. તો પરમાત્મા પ્રકાશ મેં તો આચાર્ય દેવ કહેતે હૈ, હમે દો નહીં મિલે હૈ. કોણ નહીં? જીનવર સ્વામી. કિસી કો લગે જીનવર સ્વામી તો કિતની બાર સમસણ મેં જાકે આયા? अनंत बार फिर भी क्यों ऐसा लिखा, जिनवर स्वामी नहीं मिला और एक सम्यक तो नहीं हुआ। जिनवर स्वामी मिलना कभी कहलाएगा, जैसा उन्होंने कहा है ऐसा ही करने का कुछ पुरुषार्थ किया है। तैया अनंत काल से तैया फिर से कहता है बनारस दास जी कि ये जिसके अल्प भाव है, बस जिसको आत्मा की प्राप्ति की निकटता हो गई है और ये परिभ्रमण मिटने का क्या आ गया, अंत निकटता में आ गए, वो ही जिन प्रतिमा को जिन दिनेन्द्र देव साक्षात हो ऐसे स्वीकारता है। देखो ये मुख्यतः इसलिए गुरुदेव सिंह ने विस्तार से लिया है, कोई माने कि चलो जिनेन्द्र देव की प्रतिमा को नहीं माने तो इसमें आपत्ति क्या, अंत तो पढ़ रहे से तो कुछ होता नहीं है, नहीं मानते हैं ना कि कुछ फर्क पड़ता है, फर्क पड़ता है पढ़ द्रव्य से कुछ फर्क पड़ता है, फर्क पड़े फर्क पड़ द्रव्य थी फर्क पड़े जे वो ये मासून। फिर से पड़ द्रव्य से नहीं होता तो भी ऐसा सहज निमित नैमित्तिक संबंध बनता है। कोई निमित नैमित्तिक संबंध को निषेध करे या तो जो निक्षेप के एक भेद स्थापना निक्षेप का भेद करे, समझ लें वो वस्तु स्वरूप को यथार्थ रूप से स्वीकारता नहीं। ज्ञान का द्रोह करेंगे तो भी आत्म तत्व की प्राप्ति नहीं होगी। श्रद्धा का द्रोह में मिथ्यात्व में तो होने वाला है ही नहीं, लेकिन कोई इससे क्या जरूरत है, क्या आपत्ति है, हो या न हो ऐसे वस्तु का एक सहज स्वरूप है, सहज संबंध है, शाश्वत जिन प्रतिमा है और ये सम्यक दर्शन में एक जिन प्रतिमा भी निमित्त है। जैसे जिनवाणी निमित्त है ऐसे ही बहुत से निमित्त बहुत से हो सकते हैं। जैसे दर्शन मोह का उपशम वो भी निमित्त रूप से है, जिनवाणी गुरुवाणी वो भी निमित्त है, तो जिन प्रतिमा भी निमित्त है। ऐसे कोई निमित्त का भी क्या करे, उच्छेद करे निषेध करे तो भी विपरीतता है, और जिन प्रतिमा है तो उससे धर्म हो जाएगा तो भी विपरीतता है, या तो जिन प्रतिमा में भी कुछ अधिक करे, साक्षात जिनेन्द्र देव जैसे विराजमान हो इससे कुछ अधिक करे वो भी विपरीतता है। जिन प्रतिमा न माने विपरीतता, जिन प्रतिमा हो और उसमें कोई अधिकता कुछ करे वो भी विपरीतता है, और जिन प्रतिमा को मानने का भक्ति का पूजन का शुभ राग उससे धर्म होगा ये मानना भी विपरीतता है। जहां जितना है इतना यथार्थ रूप से समझना चाहिए, अपनी मति कल्पना से कुछ होगा नहीं है। तो यहाँ इसका चलो खुलासा पढ़ते हैं अभी गुरुदेव जी के। जिनेन्द्र की मूर्ति प्रतिमा कैसी है, साक्षात जिनेन्द्र तुल्य, तुल्य माने इक्विवेलेंट समान रूप से। फिर से जिनेन्द्र की मूर्ति प्रतिमा, जिसको हम दूसरे शब्दों में क्या कहें, प्रतिमा को क्या कहते हैं, जिनेन्द्र देव की प्रतिमा को चैत्य कैसे, चैत्य कहने में आता है ना, तो ये जिनेन्द्र देव की प्रतिमा। फिर से एक प्रतिमा माने क्या है, जिनेन्द्र देव का मानो फोटोग्राफ है, किसका भी फोटो कैसे होता है, जैसा व्यक्ति है ऐसा ही होता है ना, जैसा बिंब है ऐसा ही प्रतिबिंब होता है। तो जैसे साक्षात जिनेन्द्र देव समसण में विराजमान होते हैं ऐसे ही ये क्या होती है, प्रतिमा होनी तो ही उसको एक स्थापना निक्षेप के कहने में आएगा। यदि इसमें भी विपरीतता हो तो वो स्थापना निक्षेप भी नहीं है। तो यहाँ जिनेन्द्र देव की मूर्ति मानो कैसी दिखनी चाहिए, साक्षात जिनेन्द्र तुल्य वितराग भाव वाही होती है। देखिए आप सबको शायद पता तो होगा, सोनगढ़ में सर्वप्रथम जो पूरा कॉम्प्लेक्स है ना, पूरा कॉम्प्लेक्स में सर्वप्रथम कौन सा बिल्डिंग बना था, स्वाध्याय मंदिर। किसी को भी लेके वहां कौन से जिनेन्द्र देव विराजमान थे, आप मंदिर बोलते हो तो कुछ ना कुछ होगा ना, प्रतिमा जिन प्रतिमा देखो जहां जिन प्रतिमा होती उसको ही मंदिर कहते हैं ना, मंदिर कहेंगे नहीं। देव शास्त्र गुरु में तो जिन वाणी थी तो इसलिए उसका नाम क्या है, स्वाध्याय मंदिर। जिन मंदिर नहीं बनाता, फिर भावना हुई तो ये स्वाध्याय मंदिर बनने के बाद 3 साल बाद ये मंदिर बनाने का प्रसंग आया। उसके लिए प्रतिमा लेने के लिए पूज्य बेन सी बेन और उसमें साथ में जिसका मुख्य इसमें था योगदान जिन मंदिर में, इसे जसानी परिवार के सदस्य ये सोनगढ़ से जयपुर गए। इसके पहले गुरुदेव सिंह ने पूरा प्रतिष्ठा पाठ पढ़ा था। ऐसा नहीं समझ, गुरुदेव सिर्फ खाली इसमें मास्टरी किसकी थी गुरुदेव के पास, द्रव्यानुयोग, द्रव्यानुयोग में भी अध्यात्म और अध्यात्म में भी समय साथ, ऐसा मत समझना। चारों अनुयोग प्रतिष्ठा पाठ उन्होंने स्वयं पढ़ा था और तभी दिया कि ये प्रतिमा ऐसी होती ऐसी सभी समझाया था। कहने का तात्पर्य क्या है, यदि स्थापना में भी विपरीत हो तो उसको हम स्थापना रूप से भी व्यवहार रूप से भी ये जिनेंद्र देव की उपमा नहीं दे सकते हैं। इसलिए तो ये प्रतिष्ठा पंचकल्याण की जो विधि होती है वो विधि पूर्वक होती है। ऐसे ही कोई ऐसे आकार की मूर्ति बनाई और विराजमान कर दी ऐसी नहीं है। इसमें क्या होता है, सभी विधि में एक खास तो प्रतिमा पे एक खास पवित्र विधि कौन, अंकन्यास विधि होती है। इसमें पूरी ऐसे बार में तो दिखाता है गर्भ कल्याण, फिर जन्म कल्याण, फिर दीक्षा ये, फिर पूरा श्रेणी आरोहण की विधि इसमें होती है। जो प्रतिष्ठाचार्य आदि होते हैं ये सभी करते हैं कि मानव प्रतिमा में मुनि दशा में से तप कल्याणक होता है, फिर आहारदान होता है, आहारदान के बाद अंकन्यास विधि और फिर ये श्रेणी आरोहण की विधि होती है। तो इस प्रकार से ये जिसको प्राण प्रतिष्ठा बोलते हैं लोग, तो ऐसी ऐसे कोई नहीं है कि कोई प्रतिमा एक लाए और विराजमान। तो ऐसी ये जिनेंद्र देव की प्रतिमा कैसी मानो है, साक्षात जिनेंद्र तुल्य वितराग भाव वायी होती है। इससे तो बहुत समझना है, मुझे वितरागता प्रिय है तो मेरा पूज्य भी कैसे होना चाहिए, वितरागी होना चाहिए। मुझे वितरागता मैं चाहता हूं, मुझे वितरागता प्रकट करनी है तो मेरा आराध्य देव भी कैसे होना चाहिए, वितरागी होनी चाहिए। और आराध्य देव वितरागी है तो उसकी स्थापना भी वितराग भाव वाली होगी। ये तीनों का संबंध है उपादान निमित्त का, अंदर में वितरागता की चाहना है, सामने जिनेंद्र देव जो आराध्य है वे भी वितरागी है और उसकी स्थापना में ये प्रतिमा भी वितराग भाव वाली होती है। जिस अपेक्षा से कहा हो उस अपेक्षा से उसको जानना चाहिए, जिस अपेक्षा से, जैसे शास्त्र में आता है हे भगवान ने हमारा भक्ति करी थी ना, अपने कई करी थी कहीं ऊपर, भक्ति तो कर रहा हूं तारो जरूर, भगवान तारी दे सन नहीं तो भक्ति करी हूं काम तो कुछ जो आओ न हो भाव खोटे खोटो लावानो खोटे। अन्य में भी आता है भगवान हमको तार लेंगे और आप भी बोलते हैं तो फर्क क्या हुआ उसने और अपने में, नहीं पूजन में भी बहुत आता है ना, नहीं वो जो पुष्प की बात आती है नैवेद्य की बात आती है नहीं, बराबर है ना, ये सब लाके करना चाहिए ना पूजन। अरे लेखा है नहीं पेंडा गुलाब ने बता वैसे बता नाम बता तो करूँ जो कि नहीं करना है। इसलिए ये बड़ी जिम्मेवारी है, लिखने वाले का अभिप्राय क्या है वहां तक पहुंचना चाहिए, उनके लिखे हुए शब्दों तक नहीं वहां तक सीमित नहीं रहना। और इसलिए सम्यक ज्ञान के 8 अंग में भी क्या आता है, 8 अंग है ना सम्यक दर्शन के, जैसे सम्यक ज्ञान के तो पहला क्या है शुद्ध अक्षर शुद्ध भाव और फिर दोनों मिला के उभय। तो ये भी जो शब्द है उसका उच्चारण भी सही रूप से होना है और उसका भाव यथार्थ रूप से समझना चाहिए। लिखा इसलिए ऐसा ही मान लेना ये नहीं है। उनका कहने का तात्पर्य क्या है, भक्ति के वश उपकार के वश ऐसा कहा जाता है कि हे भगवान आप मुझे तरण तारण है, आता है तरण तारण जहाज है, आपके ही उपकार से मुझे आत्मा की प्राप्ति होती है। उपकार की भावना के शब्द है। सिद्धांत में क्या होता है कि एक द्रव्य दूसरा द्रव्य का कुछ भी करता हरता नहीं है। लौकिकता में यही हम प्रयोग करते हैं। कभी भी हमें कोई एग्जाम जब भी पढ़ते थे तभी या बाहर में व्यापार आदि में पैसा कमाते हो तो घर में आके क्या कहेंगे, जो बुजुर्ग लोग होते उसको क्या कहेंगे, आपके आशीर्वाद से। इसका अर्थ है जब भी नापास हुए थे तभी आशीर्वाद नहीं था। ये क्या है, एक कथन पद्धति है, एक समझण की पद्धति, एक कथन पद्धति होती। तो यहाँ जिस अपेक्षा से लिखा है इस अपेक्षा से समझना चाहिए, जिन प्रतिमा है प्लस उनकी पूजा प्लस भक्ति कुछ कुछ हो सकता है। सब है नहीं, थोड़ा थोड़ा कम डिस्काउंट थोड़ा दे दी। एक बात और भी समझ लेना, पूज्य गुरुदेव जी का दैनिक जो रूटीन था, दैनिक कार्यक्रम, इसमें नियम रूप से दोपहर के प्रवचन के बाद स्वयं पूज्य गुरुदेव जी कहाँ उपस्थित होते थे, जिन मंदिर में, और कार्यक्रम कौन सा होता था, भक्ति का। स्वयं उन्होंने प्रवचन में तो ऐसा ही कहेगा, पूजा भक्ति आदि शुभ राग है, इसमें धर्म नहीं है, इसलिए मैं अभी भक्ति में आऊंगा नहीं। कभी ये जीवन में सुमेर क्या होता है कि स्वयं शुभ राग को है कहने वाले, अपनी ये भूमिका है, तो जितेंद्र के सन्मुख वो विचारवा जो है, 91 वर्ष की उम्र सुधी पर भक्ति नहीं आ रही थे। ऐसा नहीं कि हमें तो क्या अच्छा लगता है, जैन दर्शन का सबसे बढ़िया क्या है, तत्व ना, एक द्रव्य दूसरा द्रव्य का करता नहीं, माने कुछ भी मैं करूं कुछ इसमें फर्क, अरे एक द्रव्य दूसरा द्रव्य का नहीं कहने वाला की दृष्टि कहां होगी, जो मुझे कुछ नहीं करते उसके पर होगी कि अपने स्वभाव पे होगी। एक बहुत विचारवा जो उसे, कोई घर में एक नकामी वस्तु हो कि मारू कई काम नहीं थी, एनु स्थान क्या जैसे कचरा में वेलू मोड़ू जैसे कि नहीं, एम पढ़ रहे हो मारू कई करतो नहीं तो एनी दृष्टि क्या हसे, सौ तरफ हो जाए, खाली शब्दों बोला थी काम नहीं था। तो यहाँ ये स्वयं भूमिका हो, तो जिनेन्द्र देव के प्रति, पंच परमेश्वरी के प्रति, देव शास्त्र गुरु के प्रति ये भक्ति का भाव आता है। तो जिन प्रतिमा है उनके फिर पूजा भी है, उनकी भक्ति आदि सब कुछ होता है। ऐसे मत फिर से सौधर्म इंद्र है ना, वो तीर्थंकरों का उनके जीवन में कितने तीर्थंकरों का पंचकल्याण मनाता होगा, असंख्या थक नहीं जाता होगा कि अभी क्या इतना बद करके, नहीं क्यों नहीं, और वही रूटीन आती है, वही करना है, जन्म कल्याणक में है तो फिर मेरु पर्वत ले जाना, फिर तांडव नृत्य करना, ये तो सब में होता है ना, एक बार नहीं किया तो चल जाता है ना, कैसे करता होगा वो सौधर्म इंद्र अपने जीवन में कैसे करता, फिर बो जाता है, चलो स्टार्टिंग में तो कुछ अच्छा लगता होगा, फिर से यदि भक्ति में बोझा लगे तो समझना भक्ति नहीं है। अरे अपने उपकारी के प्रति ऐसे सहज भाव नहीं आते क्या, एक लौकिक में किसी ने हमारे पे कोई मदद की तो वहां तक हम कहते हैं ना, मैं जिंदगी भर आपका उपकार में एहसास, क्या बोले एहसान, एहसान एहसान कभी मैं भूलूंगा। अरे एक लौकिक के लिए तुझे इतना भाव आता है तो ये कितने भाव को हमारा मिटा देते हैं, अनंता भाव को मिटा देते हैं ना भगवान के, नहीं अरे अनंता भव नहीं, भव ही नहीं मिले इसे करा, अनंता भव करके नहीं, ऐसा नहीं, भव ही नहीं मिले ऐसा, जिसने मार्ग दिखाया उनके प्रति ये सहज भाव उमड़ता है, लाना नहीं पड़ता है। फरीती एक विचारवा देवू से, मार्ग से नो छे सहजता नो मार्ग छे, सहजता किसमें होनी चाहिए, निश्चय या व्यवहार में, दोनों में होती, सहजता है, जबरदस्ती नहीं है लेकिन सहजता है, और सहजता भी किसमें है, સહજતા નિશ્ચય મે ભી હૈ ઓર ભૂમિકા કે યોગ વ્યવહાર મે ભી હૈ. તો અહીંયા એ પૂજન ભક્તિ સબ આતા હૈ. સ્વરૂપ મે જબ તક સ્થિર ન હો સકે તબ તક અશુભ સે બચને કે લિયે ક્યા આતા હૈ શાસ્ત્ર મે શબ્દ ક્યા આતા હૈ અશુભ વંચનાર્થમ. કહાં આતા હૈ એસા શબ્દ? નિયમ સાર મે આતા હૈ કે જો જ્ઞાની કો શુભ ભાવ આતા હૈ વો કિસકે લિયે આતા હૈ? અશુભ ભાવ સે બચને કે લિયે, ઉસકે વંચનાર્થમ. હમારે શુભ ભાવ આતે વો કર્તવ્ય હોકે કરકે માનતે. ફિર સે શબ્દ પહેલા ક્યા લિયા? સ્વરૂપ મે જબ સ્થિર ન હો સકે. કોણ સ્થિર ના હો સકે? કોણ લેના હૈ? સાધક કી બાત હૈ, લેકિન કોણ? ઉપયોગ. પરણતિ ને તો અપના શ્રદ્ધા કી પરણતિ ને તો સ્વરૂપ કા કબજા લે લિયા હૈ, લેકિન ચારિત્ર મે ઉપયોગ અંતર બાહ્ય હોતે જા રહા હૈ. અભી તો કિસકી હૈ? ઉપયોગ અંદર મે સ્થિર ન હો, શુદ્ધોપયોગ કી દશા ન હો, સવિકલ્પ દશા હોતી હૈ તબ. ફિર દૂસરા ક્યા? અશુભ સે બચને કે લિયે. કરને યોગ્ય હૈ એસા અભિપ્રાય સે નહીં, અશુભ વંચનાર્થમ. એસા શુભ આયે બિના, શુભ ભાવ આયે બિના રહેતા નહીં. ફિર સે શબ્દ ક્યા હૈ? લાના પડતા હૈ, એસી જબરજસ્તી નહીં, સહજતા સે આયે બિના રહેતા નહીં. ભૂમિકા હૈ. ફિર સે દો સ્થિતિ સમજના હૈ. કર્તવ્ય નહીં માનતે હોને પર ભી આયે બિના રહેતા નહીં. ક્યું? ક્યોંકિ ચારિત્ર મે ઇતની અભી કમજોરી હૈ, અસ્થિરતા હૈ. ઉપયોગ અપને સ્વભાવ સે ચ્યુત હોતા હૈ, સ્ખલના હોતા હૈ. તો બાહ્ય મે બહિર્મુખતા મે જાતા હૈ તો વહાં સચ્ચે અપને જિનેન્દ્ર દેવ જીનવાણી સુનને કા ગુરુઓ કી ઉપાસના. ઇસલિયે તો પહેલે શ્રાવક કે લિયે દિયા હૈ ના મુખ્યતઃ જિનેન્દ્ર પૂજા ગુરુ ઉપાસના ઓર સ્વાધ્યાય. તો મુનિરાજ કો ભી, મુનિરાજ કોણ સે શાસ્ત્ર કી રચના કરતે હોંગે? દ્રવ્યાનુ કે વહી કરતે હોંગે, કોઈ ભક્તિ આદિ ને પ્રદાન નહીં કરતે? મે ભક્તિ કે કરતે હૈ. અચ્છા, ભક્તિ કે સ્તોત્ર રાગી રચતે હૈ ક્યોંકિ તાલા તોડના થા ઇસલિયે કે ને કિસકે લિયે રચે? ઉપસર્ગ હૈ વો ટલ જાય ઇસલિયે કરતે હૈ ને. ફિર સે હમ અજ્ઞાનતા સે ઉસકો કિસી કે સાથ ક્યા કરતે હૈ? જોડ લેતે. એ સિર્ફ અંતરંગ ભાવના સે સહજતા સે આદિનાથ ભગવાન કી સ્તુતિ હૈ. ઇસસે અધિક કોઈ ચમત્કાર માનના સહી માને માંગ તુંગાચાર્ય કે પ્રતિ હમ અન્યાય કરતે હૈ. ઇસમેં હમે કોઈ લૌકિક પ્રયોજન હો, કભી હોતા હૈ ના, અભી ઘર મે બહુત બીમારી ઓર યે સબ હૈ તો ક્યા એક કર લેવે તો ક્યા હો જા. અરે ઇતની તો સ્થૂલ સ્થૂલ અજ્ઞાનતા હૈ. વિતરાગ માર્ગ મે એસી વૃત્તિ ક્યો હો? એસે વિચારી ક્યો આય? અરે ઉન્હોને તો અપને એ મુનિરાજ નહીં, આચાર્ય દશા મે બિરાજમાન નહીં માંગતુંગા ચાહે. ઉનકે ઉપસર્ગ ઓર પરિસર કે ભય નહીં હોતે હૈ ઉનકો. ઉનકો તો અપની એક ભક્તિ સે આદિનાથ ભગવાન કી સ્તુતિ રજદી. ઓર ઉસમે કિતને અચ્છે ભાવ ભરે કે લોગ મેરે પે હસેંગે કે યે આચાર્ય દેવ ભગવાન કી સ્તુતિ કરતે. માને કેસા શબ્દ દિયા ને, છોટે બાલક કો કહે કે યે સમુદ્ર કિતના વિશાલ હૈ તો વો ક્યા કરતા હૈ? હાથ ફેલાતા હૈ ના તો ઇતના હી બડા હોતા હૈ ના સમુદ્ર. તો ઉસને ક્યા કહા કે લોગ હસેંગે ફિર ભી ક્યા કરું? ગુજરાતી મેં એના માટે સુશબ્દ કહે, આંબે મોર આવે તો કોયલ ટોકા કર્યા વગર રહે નહીં. ક્યા કરું? એ અંતરંગ આપકે પ્રતિ ભાવના હી મુજે એ ભક્તિ રૂપ સે પ્રસ્તુત હો ગઈ હૈ. એસી આચાર દેવ કી ભૂમિકા મે ભી એક એકી ભાવ સ્તોત્ર ભી હૈ. કિસને રચા હૈ એકી ભાવ સ્તોત્ર? વાદિરાજ મુનિ ને રચા હૈ સહજતા સે. ઇસમેં કોઈ ચમત્કાર યોગાનુયોગ બન ગયા સો અલગ બાત હૈ. તો એસે જો આચાર્યો ને સ્તોત્ર અપની ભાવના ભક્તિ સે હૈ ઇસમેં, ક્યોંકિ હમ આખિર મેં હમે ક્યા હૈ? ઇતની સંયોગ કી તૃષ્ણા હૈ કે વિતરાગતા કે સ્તોત્ર મેં ભી હમ ઇસકે સાથ લગા દેતે હૈ. ऐसा मिसकनेक्शन। अरे इसमें तुझे भक्ति और भक्ति के साथ वितरागता क्यों नहीं होती इसमें? तो यहाँ गुरुदेव से कि ऐसे जब ही फिर से फर्स्ट कंडीशन उपयोग स्वरूप में स्थिर नहीं है और अशुभ से वंचनार्थम उनको ये शुभ भाव आए बिना रहते नहीं, और ऐसे दूसरा सामने ऐसा भाव नहीं आवे ऐसा माने तो भी उसको वस्तु स्वरूप की खबर नहीं। दोनों बातें आता है माने उसमें सुख बुद्धि है ऐसा भी नहीं, और ऐसा भाव नहीं आते है नहीं होने चाहिए तो भी ये विपरीतता है। नहीं तो ये चारित्र की अस्थिरता ने क्या क्या किया? तो ऐसा सहज भाव अपने उपकारी के प्रति आए बिना रहते नहीं। ऐसे तो सोचे तो हम कुंद आचार्य देव के समय सार में किसको याद किया? पहली गाथा में समय सार में प्रसिद्ध है वो तो सिद्ध भगवान के लिए, और उनके लिए क्या दिया है? मैं सिद्ध भगवान की कौन सी स्तुति करता हूं? पहले तो सिद्ध भगवान को अपने आत्मा में और श्रोता के आत्मा में स्थापित करके मैं कौन सी स्तुति करता हूं? द्रव्य और भाव दोनों लिया है, सिर्फ भाव नहीं लिया है, समय सार है भाव स्तुति नहीं, साथ में क्या है? द्रव्य स्तुति भी लिया है। ऐसे ही प्रवचन सार में देखो क्या है, महावीर भगवान से लेकर सिमंदर भगवान को लेकर समूह आत्मक और प्रत्येक प्रत्येक को भी और पंच परमेष्ठी, पहली जो पांच गाथा है ना इसमें, और इस प्रकार से कहे तो प्रवचन सार में पहली पांच गाथा माने क्या? परमेष्ठी पंच परमेष्ठी की धुन, और समय सार में देखे तो पहली गाथा माने क्या? सिद्ध पद की धुन, और ऐसे ही नियम सार में पहली गाथा में किसको याद किया? महावीर परमात्मा को, महावीर पर। कोई भी आप देख लीजिए कि ये है इसी भगवान के प्रति ये भावना सहज होती है। तो यहाँ इस प्रकार से गुरुदेव की ऐसा शुभ भाव न हो ऐसा भी नहीं है, तो ये आए बिना ऐसे न हो ऐसे माने तो भी वस्तु की वस्तु स्वरूप की उसके खबर पहचान नहीं है, और ऐसा भाव आते हैं इसलिए उससे धर्म है ऐसा माने तो भी वो यथार्थ नहीं। अब बेमाती हमने फसाओ छे, आवे आवे एम पण क्यों अने न आवे नहीं एम पण नहीं, तो शू करू? आवे तो छे तो ये तो एनो अर्थ छे के शू करू? कई गमे छे करे एटले माटे आवे छे ने। फरीथी चारित्रनी अधुरासने लईने साधक दशामां आवे छे, અને આવે છે એટલે એનાથી ધર્મ છે એમ પણ નથી, અને એવો ભાવ ન જ આવે એમ પણ નથી, આવો સ્વીકાર સહજતાનો। તો એ ન જ આવે એસા ભી નહીં, ઓર આતા હૈ તો ઉસે ધર્મ હોતા હૈ એસા માને તો ભી યથાર્થ નહીં હૈ। લેકિન શુભ રાગ મેં ધર્મ તો હોતા હૈ, થોડા તો હોતા હૈ ના? નહીં, ક્યો નહીં, ક્યો નહીં હોતા? राग है तो, लेकिन शुभ राग तो है ना। हाँ राग लेकिन शुभ है ना, अच्छा है ना, आप शुभ माने अच्छा राग है ना, हम बुरा थोड़ी राग है। वो तो एक आपने इतना दृढ़ता से पकड़ लिया था, पर इसमें कुछ पहले तो इतना समझना, यदि राग से ही धर्म हो तो उस राग को छोड़ के सदुपयोग में क्यों जाना? यदि वो राग ही साधन है तो उसको साधन कभी छोड़ा जाता है? तो राग को शुभ राग को भी, और यहां समयसार की भाषा में कहे तो कौन सा शुभ राग? नई संबंधी का जो राग है उसको भी यहां कहते हैं वो राग, आखिर में राग है। दौलत राम जी तो कहां तक लेते? राग आग दाह सदे कभी कभी, सदा लिखा है कभी कभी नहीं, कभी कभी राग थोड़ा अच्छा लगता है, कभी तो नहीं। खाने को बैठते और सामने ही अपने को क्या बोले गुजराती में से भावतु भोजन आवे, डेलीशियस फूड आए तो पता है ना मोटू मलका ही ना, मलका है क्या ना मलका, અરે આટલા એક રસેન્દ્રિયના વિષયમાં આટલા એકાકાર થઈ ગયા છે આપણે કે એ કોઈ એસા મિલે તે ઇસમે. અને એક આનાથી એક બહુ શીખવા જેવું શું છે, રસ કોને કહેવાય? ખાવા બેસે ત્યારે જેમ રસ કે ને ભાવ તો એવો આવે, રસ કોને કહેવાય? રસમાં એવું એકાકાર થવાય છે કે ઉપયોગ સહજ સ્થિર થઈ જાય, એનું નામ રસ છે. જેને જેને સાંભળવાનો રસ, અહીંયા તો આપણે ચાક ખાવાનો છે, કોઈ પણ રસમાં એકેન્દ્રિય એટલે સ્પર્શેન્દ્રિયનો કે ગમે રસ કોને કહેવાય? છે, બધું લખેલું છે સંવિધાનમાં, છે છે કે? ચાલો વાંચી લેવું છે, વાંચી જ લઈ ને આમાંથી આમાંથી. રસ એનું નામ કહેવાય કે જેમાં ઉપયોગની સહજ સ્થિરતા થઈ જાય. બીજું યાદ જ ન આવે, કાંઈ ખાવા બેસી ગયા ખબર ન પડે, પંખો બંધ થઈ ગયો, પણ જો એક ભાવતું ભોજન મળી ગયું ને તો એ પછી નહીં યાદ આવે આપણને. જે એનામાં છે 84 પેજ ઉપર છે, એમાં 84 પેજ સમયસા, એમાં અહીં ટીકાકારનો એવો આશય છે, પડ્યું પેરેગ્રાફ એમાં નીચેથી અથવા વચ્ચે છે. સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે વચ્ચે મેળ્યું આવે છે એમાં, સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે કે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું તેમાં જ્ઞાન તદાકાર થઈ ગયું, થઈ ગયું એમાં એકાકાર થઈ જાય છે. અને જો ફરીથી એમાં ફરીથી આગળ, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય જ્ઞેયની ઈચ્છા ન રહે તે રસ છે. નહી સમયસર એટલે નહીં, એન્સાયક્લોપીડિયા કેમ શું કહે? ખરેખર એક બહુ જ બહુ જ પરમ સદભાગ્ય છે આ શાસ્ત્ર એક મળવું. નથી લાગતું જે કઈ પ્રશ્ન હોય એનો શું મળી જાય છે આપણને, આમાં જવાબ મળી જાય, સમાધાન મળી જાય છે. પણ શું થાય, આવું સમયસર જેવી ઝીણવાણી સરસ મજાનું ડેકોરેટિવ કરીને ક્યાં રાખ્યું હોય? નહીં, ઘરમાં શોકેસમાં કોઈ દી ખોલીને પણ, અરે કોઈએ આપણને કદાચ સોનું પાણીમાંથી સોનું બનાવવાની વિધિની બુક આપી હોય એ ક્યારે વાંચીએ આપણે? નહીં, બહુ ભૂખ લાગી હોય ને બહુ ઊંઘ આવતી હોય તો શું કરું? ક્યારે કે ભાઈ ત્યાં ભલે આપી, પણ હું ટાઈમ મળશે ત્યારે પછી વાંચીશ. ફરીથી આ એક જીનવાણીની આવી તો મહાનતા આપણને લાગવું જોઈએ. એક રસની પણ આવી એક વ્યાખ્યા આપણે કોઈ દી વિચારતા નહીં હોય એનું નામ. અને તો જેમ બારમાં એ રસ લાગે છે એવી રીતે બસ શું ફરક કરવો છે ફરીથી આના ઉપરથી? રસ તો તારી પાસે છે, વિષય બદલાવજે. તને જેમ કહે ને આપણને ધ્યાન શીખવું છે ને, આપણે ધ્યાન શીખવું છે ને, અરે કરીએ છીએ ધ્યાન છે આ તરોધ ધ્યાન, તો ખાલી શું ફરક પાડવો છે? વિષય બદલાવ બસ. આનાથી સહેલું શું બીજું હોઈ શકે? જે તને બહિર્મુક્તામાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જે રસ આવે છે બસ એ રસનો એક શું કર, વિષય બદલાવ. અને એ વિષય બદલાવવો એ જ મોટો પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે કોઈ બીજું કૂદકા મારવાને એવું કરવાનું નથી. જે બહિર્મુક્તા છે, બહિર્મુક્તાથી અંતર્મુક્તા કરવી, આ આખો પુરુષાર્થ, આ જ વિધિ. તો એ અહીંયા આપણને કહે છે કે એ જેને દશા પ્રગટ થઈ ગઈ છે પણ હજી જેટલો જોઈએ એટલી ચારિત્રમાં ઉગ્ર પુરુષાર્થ નથી તો ઉપયોગ જામતો નથી. જાય પાછો એ ગુજરાતી છટકી જાય છે, જેમ સ્પ્રિંગને માંડ માંડ દબાવી હોય પણ પ્રેશર ન રહે તો પાછું શું થાય છે? એમ એટલો પુરુષાર્થ ચારિત્રનો નથી કે જેથી ઉપયોગ સ્વભાવમાં ટકી રહે. તો બહાર આવે છે તો શુભરાગ આવે છે, પણ એ ન આવે એમ પણ નહીં અને એનાથી ધર્મ થાય એમ પણ નહીં. તો એ તેનાથી ધર્મ છે માને તો પણ એ યથાર્થ નહીં. એ શુભરાગ બંધ કા કારણ હૈ, ઓ તો પૂરા આપણે અભી પુણ્ય પાપ અધિકાર મેં આતા હૈ. કમસે કમ એટલું તો ત્રણ યાદ રહી જશે ને, બહુ લાંબુ ચાલ્યું પુણ્ય પાપ અધિકાર. પણ 10 દિવસના ગુરુદેવસિંહના પ્રવચનો ને આપણે જે કહીશું એમાંથી ત્રણ વાત શું રહેશે યાદ આવે? પહેલું તો શુભરાગ પુણ્ય પાપ બે કેવા છે, બંધના કારણ છે, બીજું અવિશેષપણે બંધને કરે છે, અને ત્રીજું તેથી તે નિષેધવા યોગ્ય છે. નિષેધવા યોગ્ય એટલે ન હોય એમ નહીં, એ કરવા યોગ્ય નથી, એમાં સુખ બુદ્ધિ નથી, એમાં હિત બુદ્ધિ નથી. અને એ વાત આપણને આવી ને હવે એની સામે હવે આવશે તો પછી મોક્ષનું કારણ કોણ છે? જો આ બંધના કારણ છે ને મોક્ષના કારણ નથી તો કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. અને આચાર્ય પછી કહેશે આગમમાં પણ એ વાત આવી છે એ કરીને એનો વિષય. ચલો આમાં આગળ હવે વધીએ. જ્યાં સુધી જબ તક અબંધ પરિણામ પૂર્ણ પ્રગટ નહીં હોતે તબ તક અપૂર્ણ દશા મેં એસે બંધ કે પરિણામ હોતે હૈ. દેખે શબ્દ ગુજરાતીમાં જ્યાં સુધી ત્યાં સુધી કોને દેખાડે છે? જ્યાં સુધી ત્યાં સુધી કાળની મર્યાદા, અને જ્યારે અને ત્યારે એ શું દેખાડે છે? શરૂઆત, જ્યારે ત્યારે એક શરૂઆત અને જ્યાં સુધી. આવું તો આવી ગયું છે, સમયસારમાં જ બધું હશે. કર્તા કર્મ અધિકારની પહેલી ગાથામાં 69 છે, આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જાણે નહીં, જ્યાં સુધી ભેદ નથી જાણે. અને એના જ પછી 71 ગાથામાં આ જીવ જ્યારે આશ્રવોનું તે મને જાય. તો ફરક જ્યાં સુધી એટલે શું છે? એ કાળની મર્યાદા, અને જ્યારે એટલે શું છે? એ કોઈ કાર્યની શરૂઆત. તો જબ તક અબંધ પરિણામ પૂર્ણ રૂપે પ્રગટ નહીં હોતે, ફર સે શબ્દ ક્યાં દિયા? અબંધ પરિણામ કો પ્રગટ ના, અબંધ સ્વભાવ તો અનાદિ સે હૈ. વો ફર્ક હૈ, અબંધ સ્વભાવ તો કબ સે હૈ? અનાદિ સે હૈ. કબ સે ક્યા? અનાદિ સે હૈ, લેકિન પરણતી મેં જબ તક એ પૂર્ણ અબંધ પરિણામ પ્રગટ નહીં હોતા તબ તક અપૂર્ણ દશા મેં એસે બંધ કે પરિણામ. એસે બંધ કે માને શુભ રાગ કે, અશુભ તો હે વહી, અહીંયા તો સાધક દશા મેં મુખ્યતા શુભ રાગ કે, પંચમ ગુણ ચતુર્થ મેં ચતુર્થ કે યોગ, પંચમ મેં પંચમ ગુણ સ્થાન કે યોગ, મુનિ દશા મુનિ હોય હોતે હે, લેકિન હોતે હે ઇસલે વે આદરણીય હૈ, એસા હોતા નહીં હૈ. નહીં ઘરમાં બધે સબ જગહ નહીં, માને રાજમહેલ આદિ હો યા સબ રાજા કે સાથ મેં સબ ક્યા હોતે હૈ? નહીં રાજા કે સાથ ગુજરાતી મેં રસાલો કહે ને, કોનવોય કહે ને, કોનવોય ઇંગ્લિશમાં નહીં, કોનવોય શું કહે? ફરક નહીં શબ્દ બરોબર એની, રસાલો ગુજરાતી મેં શું કહે? રાજા કે સાથ સબ હોતે હૈ, ફિર સબકો ઇક્વિવેલન્ટ ટ્રીટમેન્ટ મિલતે હૈ. નહીં અરે તો ફિર હૈ તો સબ સાથ મેં હૈ તો ક્યા? સાથ મેં હૈ, લેકિન સબકો યે આદરણીય માને, ઉસકા ઇમ્પોર્ટન્સ નહીં હૈ. એસે હી અધુરાસ હૈ તો શુદ્ધતા કે સાથ એસે શુભરાગ કે પરિણામ હોતે, લેકિન વો આદરણીય નહીં હૈ, વો તો અધુરાસ કે સૂચક હૈ. અપની સાધના મેં ઇતની ક્યા હૈ? કમી હૈ, તભી તો યે પ્રગટ હુઆ હૈ. તો એસે હોતે હૈ, લેકિન હોતે ઇસલી આદરણીય હૈ. રાજા કા સાથે ઓર ઉસકે અનુચર, અનુચર બોલતે અનુચર આતે, લેકિન ઉસકો રાજા માનના નહીં, ઉસકો ઇતના આદર નહીં મિલેગા. એસે હી ભૂમિકા મેં શુભ રાગ શુદ્ધતા કે સાથ હૈ, લેકિન વો એ આદરણીય કરને યોગ્ય નહીં હૈ. નિજ પરમાત્મ તત્વ કો હી ગ્રહણ કર, એ કરને યોગ્ય હૈ. કિસકો? પરમાત્મા કો ગ્રહણ કર, નહીં પરમાત્મા કો નહીં. શબ્દ ફરક ક્યા હૈ? પરમાત્મા ઓર પરમાત્મ તત્વ, પરમાત્મ તત્વ ઓર પરમાત્મા કે વન એન્ડ ધ સેમ હૈ કે કુછ ફરક હૈ? ફરક હૈ, ક્યા ફરક હૈ? સભી જીવ માત્ર પરમાત્મ તત્વ હૈ, લેકિન જો પરમાત્મ તત્વ કા પૂર્ણ રૂપ સે સ્વીકાર કરતે વો પરમાત્મા હૈ. પરમાત્મા પ્રગટ પર્યાય કે ઓર પરમાત્મ તત્વ स्वभाव सामर्थ शक्ति के लिए है, पर निज परमात्म तत्व जिसको नियम सार में कौन सा शब्द से देते, कारण परमात्मा, कारण जीव, कारण समय, कोई भी शब्द से, उसको कारण शब्द क्यों दिया? क्योंकि उसके आश्रय से ही मोक्ष मार्ग का प्रारंभ, वृद्धि और पूर्णता होने वाला, इसलिए उसको क्या कहा, कारण तत्व है वो। तो निज परमात्म तत्व उसको ही ग्रहण कर, श्रद्धा में उसको ही स्वीकार कर और उसमें ही लीन हो जा। जेने ज्ञाने करी ने जाण्यु एनी वर्ते से शुद्ध प्रतीत, अने एमाज पची स्थिरता। जिस पदार्थ को हमने श्रद्धा में, अनुभूति के काल में श्रद्धा में आया, ज्ञान में आया, उसमें ही लीनता। 17-18 गाथा में भी यही बात ली है, प्रथम आत्मा ने जाणवो पछी एनुज श्रद्धान करो, अने त्रीजु पछी एमाज लीनता, के आमाज लीनता करवाती सर्व कर्मों थी छुटासे। इससे एक सिद्ध ऐसा होता है कि विषय बदलता नहीं, पणति अलग अलग है। पणति श्रद्धा की होगी, ज्ञान की होगी, चारित्र की और सभी गुणों की, लेकिन उसका विषय कौन होगा, एक ही होता है। जैसे आप अध्यक्ष बोलते हैं ना, अध्यक्ष, कोई भी मीटिंग आदि होते हैं उसमें क्या होता है, एक अध्यक्ष होते हैं, और अध्यक्ष को स्टेज पे एक कोने पे बिठाते हैं, नहीं कहां बिठाते, सेंटर में, मध्य में, फिर क्या होता है, नहीं उनको नाम अध्यक्ष, अध्यक्ष शब्द से लिए, सभी की आंखें उसके पर होती, अधि अक्ष, अक्ष माने इंद्री, चक्षु इंद्री के वो क्या मुख्य बनता है, इसलिए उसको क्या किया, अच्छा अब बता संस्कृत ना मीनिंगफुल शब्द हो, इसे बता अध्यक्ष आता है ना, एमनेम शब्द नहीं आता, अध्यक्ष, अध्यक्ष माने अधि अक्ष, अक्ष माने इंद्री होती, सबका नजर कहां पहुंचते। जैसे गुरुदेसी प्रवचन देते हो, मान लो 25,000 की मेदनी, सबकी नजर में कौन आएगा, ऐसे ही यहां परम प्राणामिक चैतन्य भाव, पंचम भाव, अनंत गुणों की प्रणति उसका अवलंबन लेती है। तो यही ग्रहण कर और उसमें ही लीन हो जा, एक परमाणु मात्र की भी आसक्ति छोड़ दे, उसका विस्तार है वो।
सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप, सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप, सहजानंदी शुद्ध